నిత్యం జాయంతి యోగిన కమల మోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాన్ మంగళం కుంకుందారి విజయేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వానుభూత్యా చకాస్తే స్వాయ భవాయ సర్వభావ.
సమయసార్ భగవాన్ కుంకుందాచార్య రచిత సమయసార్ તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખાતી એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં કર્તા કર્મ અધિકારમાં ગાથા 74મી ચાલે છે. ગાથા 74 એ એક પ્રશ્નના જવાબ રૂપે કુંકુંદાચાર્ય ભગવાને કહી છે. પ્રશ્ન એવો કર્યો કે અગાઉ ગાથામાં જે વાત આવી કે જ્ઞાન થાય એટલે આશ્રવો ચાલ્યા જાય, આશ્રવોથી નિવૃત્તિ થાય, એટલે કે જ્ઞાન થવાનો અને આશ્રવોની નિવૃત્તિનો સમકાળ એ કઈ રીતે છે? જ્ઞાન થાય એટલે આશ્રવો ચાલ્યા જાય એ કઈ રીતે થાય છે? એટલે અહીંયા સમકાળ મૂક્યું છે એટલે કાળની અપેક્ષાની વાત નથી. કહેવું એ છે કે જ્ઞાન થાય પછી આશ્રવો રહેતા જ નથી. જ્ઞાન થવું અને આશ્રવોનું જવું એ બંને સાથે જ થાય છે, એ મહત્વનું છે. સમકાળ દ્વારા જણાવવાનું એ છે કે અને એમ જ પછી ઉત્તર પણ એમ જ આપવામાં આવ્યો છે. ઉત્તર જે આપવામાં આવ્યો છે એમાં પણ એમ જ કહેવામાં આવ્યું છે કે આ આશ્રવો જીવની સાથે રહ્યા છે, એની સાથે નિબદ્ધ છે, છતાં એ આશ્રવો અધ્રુવ છે, અનિત્ય છે, તેમજ અસરણ છે અને એ દુઃખરૂપ છે અને એનું ફળ પણ દુઃખ છે. એવું જ્ઞાન થયું અને એમ જ્ઞાન થતાં પછી આશ્રવોની નિવૃત્તિ થઈ. એ જ્ઞાન થવું એટલે આશ્રવોનું ચાલ્યા જવું, એવું જ્ઞાનનું થવું, એવું નિર્ણય એવો થવો, એવો નિશ્ચય થવો કે આ ખરેખર દુઃખરૂપ છે, એ અધ્રુવ છે, અનિત્ય છે, અસરણ છે, એવો નિર્ણય જે થાય એટલે પછી છૂટી જાય. એમ થતાં પછી છૂટી જાય. એટલા માટે આપણે એક ઉદાહરણ એ ગાથાને સમજવા માટે લીધું હતું કે જેવો પગ અગ્નિ ઉપર પડે, કોલસા સળગતા હોય અને આપણું ધ્યાન ન હોય જમીન ઉપર અને એના ઉપર આપણો પગ ભૂલથી પડી જાય, તો પડી જાય કે તરત જ આપણે ત્યાંથી પગ ઉપાડી લઈએ, પછી રાહ નથી જોતા, વિચાર કરવા નથી રહેતા કે ઉભા રહો શું છે, આ બળે છે, નથી બળતું, કેમ છે, આ વસ્તુ શું છે જ્યાં બળી રહી છે, એમ કરીને પગ રહેવા નથી દેતા ત્યાં. આપણે એમ નથી કે બળી રહ્યું છે તે શું છે એમ વિચાર કરીને પગને ત્યાં રહેવા નથી દેતા, તરત પગ ઉપડી જાય છે. કેમ? દુઃખનું ભાન થયું ને એટલે. જેવું દુઃખનું ભાન થાય છે કે તરત જ એને છોડે છે. અહીંયા એ જ અર્થમાં અહીંયા સમકાળની વાત કરી છે કે જેવું એને એ આશ્રવોનું એમ ભાન થાય છે કે આશ્રવો છે તે, ભલે આત્માની સાથે નિબદ્ધ રહ્યા પણ એ અધ્રુવ છે, અનિત્ય છે, અસરણ છે અને દુઃખરૂપ છે અને એનું ફળ પણ દુઃખ છે, એમ જેવું ભાન થાય કે તરત જ આશ્રવો છૂટી જાય. એ અર્થમાં સમકાળની વાતને સમજવાની છે. સમકાળ ટીકાનો આપણે કેટલોક ભાગ કર્યો છે, એમાં પહેલી વાત જે આવી જે નિબદ્ધ આત્માની સાથે રહેલા છે એની વાત કરી, પણ એ આત્માની સાથે રહેલા છે છતાં પણ એના સ્વભાવની રીતે જોવા જઈએ તો અમૃતચંદ્રાચાર્ય ભગવાને સ્પષ્ટ કર્યું કે એને આત્માને કાંઈ મેળ નથી, કોઈ વાતે એકરૂપતા છે જ. આશ્રવો છે ક્રોધ, માન, માયા, લોભ, એ બધા ભાવો, એ કષાય ભાવ, કષાય ભાવ, એ ચાર પ્રકારના એ કષાય ભાવ અને નવ પ્રકારના નવ કષાય ભાવ, એ બધા કષાયો. એ કષાયોનો ભાવ કેવો છે અને આત્માનો ભાવ કેવો છે એ બંનેની તુલના કરવા જઈએ તો આપણને સ્પષ્ટ જણાય કે એમાં કંઈ આત્માપણું છે જ નહીં આત્માનું એક લક્ષણ એમાં નથી, એ તદ્દન વિપરીત લક્ષણ સહિત છે. એટલે અગાઉની ગાથામાં પણ એ વાત આવી અને અહીંયા પણ એ જ વાત આવે છે. અને આ વાતનો જેવો નિર્ણય થાય કે તરત જ એ છૂટી જાય છે. આટલી વાત સમજાવવાની છે. તો અહીંયા પહેલી વાત લીધી કે વૃક્ષ અને લાખની જેમ. હવે લાખ જે છે તે વૃક્ષમાંથી નીકળે છે, એટલે એ વૃક્ષની વસ્તુ છે એમ આપણે જાણીએ છીએ. છતાં પણ એમાં ક્યાંય વૃક્ષપણું નથી. ઝાડના કોઈ પણ ગુણ લાખની અંદર છે. વૃક્ષને કયા ગુણ છે? કે ભાઈ એનો વિકાસ થાય, ફળ ફૂલ આપે એવા ગુણ છે એની અંદર. લાખની અંદર એમાંનો એક પણ ગુણ છે નથી. ઉલટું એ છે કે જેવી લાખ એમાંથી નીકળવા માંડે છે કે પેલા ઝાડનો નાશ થાય છે, એટલે કે ઝાડની એ પર્યાય એવી ઝાડ રૂપે રહી છે તેનો. કેમ કે પૂતગળ, કોઈ પણ પૂતગળ દ્રવ્ય જોઈએ તો કોઈનો પણ નાશ તો થતો નથી. કોઈ દ્રવ્ય છે તે નાશ તો પામતું નથી. દરેક દ્રવ્ય છે તે અવિનાશી છે. એટલે ખરેખર જોવા જઈએ તો એ પણ એની અવસ્થા છે, એનો જ નાશ થાય છે. એટલે એવું વધ્ય ઘાતક સ્વભાવ પણ બંનેની વચ્ચે છે. વૃક્ષ અને લાખની વચ્ચે ઘાત્ય ઘાતક સ્વભાવ પણ એને કહી શકાય. વધ્ય એટલે જેનો વધ થઈ શકે, જેનો ઘાત થઈ શકે એ, અને ઘાતક જે એનો ઘાત કરનારો છે, એવું વધ્ય ઘાત સ્વભાવ પણ હોવાથી આશ્રવો જીવ સાથે બંધાયેલા છે, પરંતુ અવિરુદ્ધ સ્વભાવપણાનો અભાવ હોવાથી તેમનામાં જે સ્વભાવ બંનેના છે તેમાં અવિરુદ્ધપણું નથી. એટલે કે વિરુદ્ધપણું છે. અવિરુદ્ધપણાનો અભાવ એટલે કે વિરુદ્ધપણાનો સદભાવ, વિરુદ્ધપણું છે. બંનેમાં વિરુદ્ધપણું છે. ભલે જીવની સાથે રહ્યા છે છતાં પણ બંનેમાં વિરુદ્ધપણું છે. જીવ છે એ આશ્રવરૂપ નથી, આશ્રવ છે તે જીવરૂપ નથી. જેમ કે લાખના નિમિત્તથી પીપળ આદિ વૃક્ષનો નાશ થાય છે, લાખ ઘાતક અર્થાંત હણનાર છે અને વૃક્ષ વધ્ય અર્થાંત હણાવા યોગ્ય છે. આ રીતે લાખ અને વૃક્ષનો સ્વભાવ એકબીજાથી વિરુદ્ધ છે, માટે લાખ વૃક્ષ સાથે માત્ર બંધાયેલી જ છે. લાખ પોતે વૃક્ષ નથી, એટલે લાખમાં કોઈ ગુણ વૃક્ષના નથી. એ લાખને વૃક્ષ કહી શકાય નહીં. માત્ર એની સાથે બંધાયેલી છે, ત્યાં ઉત્પન્ન થાય છે, પણ એમાં એક પણ ગુણ વૃક્ષનો નથી, એટલે એને વૃક્ષ કહી શકાય નહીં. તેવી રીતે આશ્રવો છે તે પણ ઘાતક છે અને આત્માની શાંતિની પર્યાયનો ઘાત કરનારા છે. એને આત્મા કહી શકાય નહીં. એ આત્મા નથી, એ આત્મા ના નથી, આત્મા રૂપે નથી, આત્માનો કોઈ ગુણ નથી, આત્માના સ્વભાવ પ્રમાણે એમાં કંઈ થતું નથી. એનાથી તદ્દન વિપરીત છે, તદ્દન ભિન્ન છે. આ આશ્રવો, ક્રોધ, માન, માયા, લોભ, રતિ, અરતિ આદિ જે કંઈ છે તે બધા બંધનું કારણ છે. ભગવાન આત્મા અબંધનું કારણ છે. ભગવાન આત્માનું લક્ષ્ય કરતા બંધ થતો નથી અને આશ્રવોથી બંધ થાય છે. એટલે કહે છે કે તેવી રીતે આશ્રવો ઘાતક છે અને આત્મા વધ્ય છે. આમ વિરુદ્ધ સ્વભાવો હોવાથી આશ્રવો પોતે જીવ નથી, જીવ રૂપે નથી, જીવથી ભિન્ન છે. આશ્રવો વાયુના વેગની જેમ વધતા ઘટતા હોવાથી અધ્રુવ છે. હવે આપણે આગળ લઈએ, અહીંયાથી આપણે હવે આગળ લઈએ. બીજી વાત કરે છે હવે અહીંયા કે આશ્રવો કેવા છે. આશ્રવોના સ્વભાવની વાત કરી, ભગવાન આત્માથી એ વિરુદ્ધ છે અને ઘાતક છે, આત્માની શાંતિના ઘાતક છે, એ પર્યાયના ઘાત કરનારા છે. એના પછી બીજી વાત લીધી છે કે ભગવાન આત્મા ધ્રુવ છે અને એનાથી વિરુદ્ધ આશ્રવો છે તે અધ્રુવ છે. અધ્રુવ છે એટલે વાયુના વેગની જેમ વધતા ઘટતા હોવાથી અધ્રુવ છે. ચૈતન્ય માત્ર જીવ જ ધ્રુવ છે. હવે એની સાથે આગળ બીજી પણ વાત લીધી છે કે આશ્રવો શીત, દાહ, જ્વરના આવેશની જેમ અનુક્રમે ઉત્પન્ન થતા હોવાથી અનિત્ય છે. વિજ્ઞાનગણ જેનો સ્વભાવ છે એવો જીવ જ નિત્ય છે. અધ્રુવ અને અનિત્ય બંનેને આપણે સાથે સમજીએ તો એમાં વધારે સરળતા રહેશે. એટલે બંનેમાં શું ફેર છે એ પણ ખ્યાલમાં આવે. ધ્રુવ અધ્રુવ બે વાત છે, ભગવાન આત્મા ધ્રુવ, પેલા અધ્રુવ. આપણે ધ્રુવનો તારો જોઈએ છે ને આકાશમાં, એ ત્યાંથી ખસતો નથી, ચલિત થતો નથી, એટલે ધ્રુવ છે. નિત્ય અને અનિત્યની વાત કરીએ તો જે કાયમ રહે છે એ નિત્ય છે, જે કાયમ નથી રહેતું તે અનિત્ય છે, એવો સામાન્ય અર્થ આપણે એમાં સમજીએ છીએ. હવે એને જરાક વિશેષતાથી આપણે સમજીએ કે આશ્રવો છે તે વાયુના વેગની જેમ વધતા ઘટતા હોવાથી અધ્રુવ છે, ચૈતન્ય માત્ર જીવ જ ધ્રુવ છે. ગુરુદેવ એના વિશે સરસ સ્પષ્ટતા કરી છે, કહ્યું છે કે આશ્રવો મૃગીના રોગની જેમ વધતા ઘટતા છે. શુભ ભાવ વધે વળી ઘટે, શુભ ભાવ એક સરખો ક્યાં રહે છે, અશુભ ભાવ પણ કઈ એક સરખો રહેતો નથી, વધે અને ઘટે. અશુભ ભાવ પણ વધે ઘટે અને શુભ ભાવ પણ વધે ઘટે. યુવાન અવસ્થા હોય ત્યારે અશુભ ભાવ વધારે હોય, સામાન્ય રીતે, બધાની વાત નથી, સામાન્ય રીતે અશુભ ભાવ વધે અને વૃદ્ધાવસ્થામાં વળી ઘટે, તેમ શુભ ભાવ પણ વધે અને ઘટે. વધઘટપણું જે છે એ આશ્રવોનું લક્ષણ છે. યુવાન અવસ્થામાં ધર્મ તરફની કોઈ દ્રષ્ટિ હોય નહીં અને પુણ્યનો ઉદય વર્તતો હોય એટલે એને શુભ ભાવ પણ ઓછા હોય અને એને બદલે અશુભ ભાવ વધારે હોય. એને કંઈક કરી નાખવાના અને પોતાનું માન બહુ હોય, અભિમાન બહુ હોય, પોતે આમ કર્યું માટે આ બધું મળ્યું, એવા બધા અભિમાનમાં અભિમાનમાં એને અશુભ ભાવ વધારે હોય. બહુ બીજા બધા અનુભવ થયા ન હોય, કડવા અનુભવો ન થયા હોય એટલે સરળતા પણ ઓછી હોય, એને એમ કરતા એ અભિમાનમાં અભિમાનમાં અશુભ ભાવ તરફ વધારે હોય. કોઈકને જ હોય કે જેને શુભ ભાવ વધારે હોય અને અશુભ ઓછો હોય, બંને હોય, પણ એમાં સામાન્ય રીતે યુવા અવસ્થામાં એવું હોય. વૃદ્ધાવસ્થામાં બધા અનુભવો થયા હોય ત્યાર પછીથી એ ઢીલો પડ્યો હોય, સરળતા આવી હોય, પછી એને લાગવા માંડ્યું હોય કે ના ના, હું ઈચ્છું ને ધારું ને જે પ્રમાણે કરવા માગું છું એ જ પ્રમાણે બધું થતું આવ્યું નથી, એટલે એમ લાગે છે કે કંઈક બીજું છે, અને એમ કરીને ધર્મ તરફ વળ્યો હોય એટલે થોડી આસ્થા પણ થઈ હોય, એટલે એ વખતે પછી એને શુભ ભાવ વધારે હોય, અશુભ ભાવ ઓછા હોય. એટલે એ અપેક્ષાથી ગુરુદેવે પણ એમ લીધું છે કે વૃદ્ધાવસ્થામાં સામાન્ય રીતે અશુભ ભાવ ઘટે અને શુભ ભાવ વધે. પણ આ કોઈ નિયમ નથી, આ નિયમ નથી, આ તો સામાન્ય અવલોકન છે કે સામાન્ય રીતે આવું જોવામાં આવે છે. દાન દયાદાનના બધા ભાવ છે ને એ વૃદ્ધાવસ્થામાં વિશેષતાથી થાય, કે શું કરવા છે આ પૈસા અને શું એનાથી શું મળવાનું છે, એટલે દાન આપવાનું એવો બધો ભાવ આવે. વળી પાછું બદલાઈ પણ જાય, દીકરા ના પાડે તો ના પણ આપે, ઓછા આપે, અડધા આપે, એમ પણ થાય. એટલે શુભાશુભ ભાવ એ વધતા ઘટતા હોવાથી એને અહીંયા શું કહ્યું છે, અધ્રુવ છે, એટલે ચલિત થાય છે. એ ચલિત થાય છે કે અધ્રુવ છે, એક સરખા એક જ જેમ રહેતા નથી. કોઈક વખત સંસાર પ્રત્યે વૈરાગ્ય થઈ જાય, રાગ મોળો પડી જાય, કંઈક પ્રસંગ બને એવા, એટલે પછી એને રાગ ઘટી જાય અને એને વૈરાગ્ય થાય, વળી પાછો વૈરાગ્ય ચાલ્યો જાય. આવું બધું જીવનમાં થતું હોય છે. એટલે એ બધા શુભાશુભ ભાવ જે આશ્રવ છે એ વધતા ઘટતા હોય છે, એટલે એ અધ્રુવ છે. જ્યારે ભગવાન આત્મા એક સરખો ધ્રુવ છે, એવો ને એવો જ છે. ચૈતન્ય માત્ર વસ્તુ આત્મા એક ધ્રુવ છે, કેમ કે એમાં રાગ નથી, એમાં પર્યાય નથી, ભેદ નથી, અખંડ છે, એક રૂપે છે, એ ધ્રુવ છે, એ બદલાતો નથી, એમાં કોઈ ચંચળતા નથી, એમાં કોઈ ચલાયમાન થતી વસ્તુ નથી, એ અનંત ગુણો સહિત એવો ને એવો જ એમને એમ શુદ્ધ ત્રિકાળ છે, ત્રણેય કાળે એવો ને એવો શુદ્ધ અને ધ્રુવ, એમાં એ ધ્રુવ છે. એટલે અધ્રુવપણું જે છે એનાથી રહિત એ ધ્રુવ છે. જ્યારે અનિત્યની વાત આવે છે ત્યારે એમ છે કે આ આશ્રવો છે એ અનિત્ય છે, અનુક્રમે છે એટલે એ અનિત્ય છે. અનિત્યપણું કઈ રીતે છે એની સ્પષ્ટતા ગુરુદેવે કરી છે કે અધ્રુવ અને અનિત્યમાં ફેર છે. અધ્રુવમાં વધઘટપણું છે, અધ્રુવમાં વધઘટપણું છે, અને અનિત્યમાં એક પછી એક છે. આશ્રવો શીત દાહ જ્વરના આવેશની જેમ અનુક્રમે ઉત્પન્ન થતા હોવાથી અનિત્ય છે. આશ્રવો શીતળતા અને દાહ, એટલે ટાઢ્યો તાવ આવે ત્યારે થોડીક વાર માટે શરીર ગરમ થઈ જાય અને પછી પાછું ઠંડુ થાય, તો બંને એક સાથે નથી હોતું. જ્યારે ગરમ હોય છે ત્યારે ઠંડુ નથી હોતું, ઠંડુ હોય છે ત્યારે ગરમ નથી હોતું. એટલે એ શીત અને દાહ, જ્વર, જ્વર એટલે તાવ, તાવ આવ્યો છે, ટાઢિયો તાવ જેને કહીએ. એ ટાઢિયા તાવમાં પહેલા શીતળતા છે, ઠંડુ છે શરીર, અને પછી પાછું એ ગરમ થઈ જાય છે, ફરી પાછું ઠંડુ થાય છે. એટલે બંને અવસ્થા એક સાથે નથી, એની સાથે સરખાવીને કહ્યું છે કે આ સ્રવો એવા છે, અનુક્રમે એક પછી એક છે. એટલે એ અનુક્રમે ઉત્પન્ન થતા હોવાથી અનિત્ય છે. હવે અનુક્રમે કઈ રીતે છે એક પછી એક? તો કે જયારે શુભ ભાવ છે ત્યારે અશુભ ભાવ નથી, ને અશુભ ભાવ છે ત્યારે શુભ ભાવ નથી. આશ્રવમાં જયારે શુભ ભાવ છે એ વખતે અશુભ ભાવ નથી, અને અશુભ ભાવ છે ત્યારે શુભ ભાવ નથી. એટલે શુભ ભાવનું નિત્યપણું નથી, અશુભ ભાવનું પણ નિત્યપણું નથી, એટલે અનિત્ય છે. એટલે કે ક્રમમાં એક પછી એક છે એ અનિત્યપણું. અને અધ્રુવપણામાં શું કહ્યું? વધઘટપણાને અધ્રુવમાં લીધું છે. વધઘટપણું છે તે અધ્રુવપણું છે. એટલે એમાં અનિત્ય અને અધ્રુવને આ રીતે આપણે સમજવાના છે. એટલે આશ્રવો શુભાશુભ ભાવો છે, એ બંધનું કારણ છે, એ એક સરખા રહેતા પણ નથી, અને એક પછી એક થાય છે. એટલે અધ્રુવ છે અને અનિત્ય છે. પહેલા તો એના સ્વભાવની વાત કરી કે આત્માના સ્વભાવથી જુદા છે, એ ઘાતક છે, આત્માની શાંતિના ઘાતક છે. અને પછી આ અધ્રુવને અનિત્યની વાત લીધી. બીજા બોલમાં અધ્રુવ કયા, ત્રીજા બોલમાં અનિત્ય કયા. ભગવાન આત્મા કેવો છે? વિજ્ઞાન ઘન, જેમાં કંઈ પ્રવેશ પામતું નથી એવો છે. ભગવાન આત્મા કેવો છે? એ વિજ્ઞાન ઘન, આનંદ અને જ્ઞાનનો પિંડ ભગવાન આત્મા, જેમાં બીજી કોઈ વસ્તુને અવકાશ નથી એ એવો છે. અને રાગનો ભાવ કેવો છે? રાગનો ભાવ એ ક્ષણિક ભાવ છે, એ પર્યાયમાં થતો ભાવ છે, અને એમાં તો ઘણા બધા ફેરફાર થઈ શકે એવું છે, અને એને લીધે થઈને બંધ પડે છે. ભગવાન આત્માનો જે ભાવ છે, સ્વભાવ ભાવ, જ્ઞાયક ભાવ, એવા ભાવે રહેતા બંધ પડતો નથી, જ્યારે આવા રાગના ભાવે રહેતા બંધ થાય છે. એટલે આ આશ્રવો છે એના પરિણામ કેવા છે? એ બંધના પરિણામ છે. જ્યારે ભગવાન આત્માના સ્વભાવ ભાવના પરિણામ કેવા છે? અબંધના પરિણામ છે. એટલે વિજ્ઞાન ઘન જેનો સ્વભાવ છે એવો જીવ જ નિત્ય છે. એ જીવ જ નિત્ય છે. ત્યાં જ મૂક્યો છે, જ કહીને એકાંત કર્યું છે. એટલે કે ક્યારેક એ નિત્ય છે અને ક્યારેક કોઈક અપેક્ષાએ અનિત્ય છે એમ નથી કહ્યું, એને અહીંયા જ મૂકીને નિત્ય કહ્યું છે. અહીંયા ભગવાન આત્માની વાત ચાલે છે, પર્યાયની વાત નથી લીધી. પર્યાયનું સ્વરૂપ કેવું છે? પર્યાયનું સ્વરૂપ નિત્ય નથી, અનિત્ય છે. એટલે સમગ્ર દ્રવ્યની જો વાત કરવામાં આવે તો એ એમ ન કહી શકાય કે ક્યારેક એટલે કથનચિત નિત્ય છે અને કથનચિત અનિત્ય છે, એમ નહીં. દ્રવ્યની રીતે વિચાર કરવા જઈએ તો ભગવાન આત્મા તો નિત્ય જ છે. દ્રવ્ય દ્રષ્ટિથી દ્રવ્ય નિત્ય જ છે, અને પર્યાય છે તે અનિત્ય છે. અહીંયા પર્યાયની વાત નથી લીધી, પર્યાયથી જુદો ભગવાન આત્માને લેવામાં આવ્યો છે. હવે આ જે વાત કરવામાં આવી આટલી, એ પછી હવે આગળ અહીંયા કહે છે, વિજ્ઞાન ઘન જેનો સ્વભાવ છે એવો જીવ જીવ જ નિત્ય છે. જેમ કામ સેવનમાં વીર્ય છૂટી જાય તે ક્ષણે જ દારૂણ કામનો સંસ્કાર નાશ પામી જાય છે, કોઈથી રોકી રાખી શકાતો નથી, તેમ કર્મોદય છૂટી જાય તે ક્ષણે જ આશ્રવો નાશ પામી જાય છે, રોકી રાખી શકાતા નથી, માટે તેઓ અશરણ છે. માટે તેઓ અશરણ છે, આપોઆપ પોતાથી જ રક્ષિત એવો સહજ ચિત્ત શક્તિરૂપ જીવ જ શરણ સહિત છે, અને આશ્રવો છે તે અશરણ છે. હવે આ અશરણનો બોલ છે તેને જરાક આપણે સમજીએ. શું શરૂઆતમાં ઉદાહરણ તેનું આપ્યું છે, અહીંયા કામ સેવનથી વીર્ય છૂટી જાય એનું ઉદાહરણ આપી અને વાત કરવામાં આવી છે. ચોથા બોલની અંદર ગુરુદેવે એ વિશે સરસ સ્પષ્ટતા કરી છે અને કહ્યું છે કે જેમ કામ સેવનમાં વીર્ય છૂટી જાય તે ક્ષણે જ દારૂણ કામનો સંસ્કાર નાશ પામી જાય છે, કોઈથી રોકી રાખી શકાતો નથી, તેમ કર્મોદય છૂટી જાય તે ક્ષણે જ આશ્રવો નાશ પામી જાય છે, રોકી રાખી શકાતા નથી, માટે તેઓ અશરણ છે, આપોઆપ પોતાથી જ રક્ષિત એવો સહજ ચિત્ત શક્તિરૂપ જીવ જ શરણ સહિત છે. સુખદેવ કહે છે કે મુનિવરો વિતરાગી સંતોએ કેવો દાખલો આપ્યો છે. વિષય સેવનમાં વીર્ય છૂટી જાય તે ક્ષણે જ કામની વાસનાના દારૂણ સંસ્કાર છૂટી જાય છે, કોઈથી રોકી શકાતા નથી. તેમ કર્મ ઉદય છૂટી જાય ત્યારે આશ્રવોનો નાશ થાય છે. કર્મ ઉદય છૂટી જાય એટલે શું થાય? કર્મનો ઉદય હવે આવે જ નહીં. કર્મના ઉદય આવે નહીં તો પછી એની સાથે જોડાણ થવું એ વાત રહેતી જ નથી. કર્મના ઉદય એને નિમિત્ત બનાવી અને એને આશ્રવ થતા હતા ને. કર્મનો ઉદય આવે એટલે જે કંઈ સંયોગો સર્જાય એની સાથે જોડાઈ અને એ આશ્રવો કરતો હતો ને. હવે અહીંયા કર્મના ઉદય જ નથી. કર્મના ઉદય શું હતું? નિમિત્ત હતું. કર્મના ઉદયના નિમિત્તે જે આશ્રવ થાય છે તે નિમિત્ત જ મટી ગયું, પછી આશ્રવ ક્યાંથી થાય? એટલે છૂટી જાય છે. કોઈથી શુભાશુભ પરિણામો રોકી રાખી શકાતા નથી, માટે આશ્રવો પુણ્ય પાપના ભાવો અકરણ છે. શુભ અને અશુભ પરિણામ જે થાય છે, શુભાશુભ ભાવો થાય છે, એમાં નિમિત્ત કારણ કર્મના ઉદયનું છે. અને એ કર્મના ઉદયો જ જયારે નથી તો પછી એ ત્યાં આશ્રવો થતા જ નથી. એ નિમિત્ત મટી જાય છે એટલે આશ્રવ છૂટી જાય છે, આશ્રવ થતા નથી. કોઈથી શુભાશુભ પરિણામો રોકી રાખી શકાતા નથી. હવે શુભાશુભ પરિણામોને તમે રાખી શકો, રોકી શકો, એમ થતું જ નથી. આશ્રવ થતા જ નથી. દયાદાન વ્રત આદિના શુભભાવ એ આશ્રવ છે ને, શુભભાવ. એ જ રીતે ચોરી હિંસા દુઃખના અશુભ ભાવ એ પણ આશ્રવ છે. એટલે એવા આશ્રવને બીજું કોઈ શરણ નથી, એટલે અશરણ છે. ઉદયનું ખરી જવું કોઈથી રોકી શકાતું નથી. કર્મ ઉદયમાં આવે અને ખરી જાય એને કંઈ રોકી શકતા નથી. આ કોઈ પણ કર્મ છે, પૂર્વે બાંધેલા કર્મ, એનો સ્થિતિબંધ પૂરો થાય, ઉદયમાં આવે એટલે ખરી જાય, એને કંઈ આપણે રોકી શકતા નથી. અને એ ખરી જાય એટલે પછી હવે એના નિમિત્તે જે થવા વાળા આશ્રવ હતા એ થતા નથી. એટલે હવે આ એ શુભ કે અશુભ ભાવ એ થતા નથી, એટલે આપોઆપ જ એ ઉત્પન્ન થતા નથી, એટલે આપોઆપ જ એ ખરી જાય છે. અથવા તો એ આપોઆપ જ પોતાથી રક્ષિત એવો જે ભગવાન આત્મા છે એની જેમ એ શરણ પ્રાપ્ત કરતા નથી. ભગવાન આત્માને તો પોતાનું જ શરણ છે, એટલે એ તો પોતાના આશ્રયે રહ્યો છે. જ્યારે આ જે છે આશ્રવો એને કંઈ પોતાને પોતાનું કોઈ શરણ નથી, એટલે જે જેના નિમિત્તે એ જે થતા હતા એ નિમિત્ત નથી રહેતું, એટલે એ ઉત્પન્ન થતા જ નથી. જ્યારે ભગવાન આત્મા જે છે એ તો એવો ને એવો જ રહે છે. એટલે શુભાશુભ ભાવ અશરણ છે અને આત્મા જે આપોઆપ પોતાથી જ રક્ષિત એવો સહજ ચિત્ત શક્તિરૂપ એ જીવ છે તે જ શરણ સહિત છે. ભગવાન આત્મા આપોઆપ પોતાથી જ રક્ષિત છે, એને કંઈ રાખવો પડે એમ નથી. એટલે આશ્રવોને તો રાખવા હોય તો નિમિત્ત કારણ જોઈએ ને, નિમિત્ત કારણ હોય ત્યારે એ આશ્રવો થાય એવી એક અપેક્ષાથી વાત કરવામાં આવી. આશ્રવો થવામાં પેલા નિમિત્ત કારણ છે કર્મના ઉદયો, અને કર્મના ઉદયો ખરી જાય એને કંઈ રોકી શકાતા નથી, અને એ એટલે પછી એ પ્રમાણે એવા આશ્રવો એને થતા નથી. ત્યારે ભગવાન આત્મા તો ચિત્ત શક્તિરૂપ છે, પોતાનો જ એને શરણ છે, એટલે એ શરણ સહિત હોવાથી એ રક્ષિત છે. એટલે એ રીતે એ ચોથો બોલ થાય છે. ત્યાર પછીથી પાંચમો બોલ છે એમાં કહે છે કે આશ્રવો સદાય આકુળ સ્વભાવવાળા હોવાથી દુઃખરૂપ છે, અને સદાય નિરાકુળ સ્વભાવવાળો જીવ છે તે અદુઃખરૂપ અર્થાંત સુખરૂપ છે. પાંચમો અને છઠ્ઠો બોલમાં થોડો ફેર છે. છઠ્ઠો બોલની અંદર જરાક વાત જે લીધી છે એની જ વાત છે, પણ એના ફળની વાત લીધી છે. પાંચમા બોલમાં છઠ્ઠા બોલમાં શું ફેર છે? એમાં પાંચમા બોલમાં એ આશ્રવોને દુઃખરૂપ કહ્યા છે. સદાય નિરાકુળ સ્વભાવવાળો જીવ છે તે અદુઃખરૂપ છે, સુખરૂપ છે, અને આશ્રવો સદાય આકુળ સ્વભાવવાળા હોવાથી દુઃખરૂપ છે. એ પાંચમા બોલની વાત કરી છે, અને છઠ્ઠા બોલની અંદર એના ફળની વાત કરી છે કે આશ્રવો આગામી એટલે ભવિષ્યમાં આગામી કાળમાં આકુળતાને ઉત્પન્ન કરનારા એવા પુદ્ગલ પરિણામના હેતુ હોવાથી દુઃખરૂપ છે. એનો અર્થ એ થાય કે એનું ફળ દુઃખ છે, એનું ફળ દુઃખ છે. આશ્રવોને કારણે કર્મનો બંધ થાય અને એના પછી જયારે ઉદય આવે ત્યારે એ દુઃખનો જ અનુભવ થાય છે. એટલે એમ કહ્યું કે એ આકુળતાને ઉત્પન્ન કરનારા એવા પૂતગલ પરિણામના હેતુ, પૂતગલ પરિણામના હેતુ એટલે કે કર્મબંધ દ્રવ્યબંધ થાય છે એનું એ કારણ છે. એટલે ભવિષ્યમાં જે કર્મબંધ દુઃખ આપનારા થાય છે એનું કારણ આશ્રવો છે, એટલે એની ફળની રીતે એ છઠ્ઠા બોલમાં વાત લીધી. જ્યારે પાંચમા બોલમાં એમ કહ્યું કે આશ્રવો સદાય આકુળ સ્વભાવ વાળા હોવાથી દુઃખરૂપ છે. પહેલા તો એને સમજી લઈએ, પાંચમા બોલની વાતમાં એમ છે કે જ્યારે આશ્રવ થાય તે વખતે શું થાય છે, તે વખતે આત્માની શાંતિ ભણાય છે, આત્માનો આનંદ સુખ જે છે એવો અનુભવ એ વખતે હોતો નથી, એટલે એ દુઃખ છે. એ વખતે આશ્રવ થાય, શુભ કે અશુભ ભાવ થાય, ત્યારે આકુળતા થાય છે, આત્મપ્રદેશોનું કંપન થાય છે, એટલે એ દુઃખરૂપ છે. જ્યારે ભગવાન આત્મા સદાય નિરાકુળ સ્વભાવ વાળો છે, એમાં તો કોઈ આકુળતા છે જ નહીં, એમાં કોઈ ગુણ જ એવો નથી કે જેને લીધે તેને આકુળતા થાય, એટલે એ તો સદાય સુખરૂપ છે. અને છઠ્ઠામાં એના ફળની વાત કરી કે આશ્રવો ભવિષ્યમાં જે દુઃખ આપનારા છે એવા સંયોગો એટલે કે દ્રવ્ય કર્મના ઉદયો એનું એ કારણ છે. આશ્રવો દ્રવ્ય કર્મ બંધનું કારણ છે, ઉદ્ગલ કર્મ ના પરિણામ જે થાય છે એનું એ કારણ છે, માટે દુઃખરૂપ છે. કેમ કે એ ઉદય આવે છે ત્યારે પણ ઉદયની સાથે જોડાતા આત્માને આકુળતા જ થાય છે. કર્મનો ઉદય આવે ત્યારે એની સાથે જોડાઈને નેનારૂપે થઈ અને આત્માની શાંતિ અણાય છે, એનું સુખ ચાલ્યું જાય છે. એટલે એ છઠ્ઠા બોલની અંદર એમ લેવામાં આવ્યું કે એનું ફળ દુઃખ છે. જ્યારે જીવ કેવો છે કે જીવ જ સમસ્ત પૂતગલ પરિણામનો અહેતુ હોવાથી અદુઃખ છે, અદુઃખ ફળ છે, અર્થાત એનું ફળ દુઃખ નથી. પૂતગલ પરિણામનો અહેતુ છે એટલે કે એને લીધે થઈને પૂતગલના પરિણામ થતા નથી. જીવનું જે પરિણમન, શુદ્ધ પરિણમન, નિર્મળ પરિણમન થાય એને કારણે દ્રવ્ય કર્મ બંધાતા નથી એમ કહેવું છે. એટલે દ્રવ્ય કર્મ બંધાતા નથી એટલે એનું ફળ પણ પછી દુઃખરૂપે આવતું નથી. એટલે આ છ પ્રકારની વાત કરી, છ બોલની વાત કરી. કયા છ બોલની વાત કરી આપણે જરાક લઈએ કે પુણ્ય પાપના ભાવ. પહેલી વાત, પુણ્ય પાપના ભાવ એ ઘાતક છે અને આત્મા જે છે એની પર્યાય, શાંતિની પર્યાય છે એનો એમાં ઘાત થાય છે, વધ થાય છે. એટલે પુણ્ય પાપના ભાવ ઘાતક છે અને આત્મા વધ્ય ઘાત થવા યોગ્ય છે, એટલે બંને તદ્દન ભિન્ન છે. પુણ્ય પાપના ભાવ વધતા ઘટતા હોવાથી એ અધ્રુવ છે અને ભગવાન આત્મા ધ્રુવ છે. પુણ્ય પાપના ભાવ અનુક્રમે ઉત્પન્ન થાય, શુભ ભાવ અને અશુભ ભાવ બંને એક સાથે હોતા નથી. શુભ ભાવ હોય ત્યારે અશુભ નથી અને અશુભ છે ત્યારે શુભ ભાવ નથી. માટે પુણ્ય પાપના ભાવ, શુભ અને અશુભ ભાવ અનુક્રમે ઉત્પન્ન થાય છે, માટે તે અનિત્ય છે અને ભગવાન આત્મા એક રૂપ નિત્ય છે. રાગાદી ભાવ નિમિત્તના લક્ષ્ય થાય છે, એટલે કે પૂર્વના કર્મના ઉદય આવ્યા છે એવા ઉદયના પરિણામ વર્તે છે, તો એના નિમિત્તે એ રાગાદી ભાવ છે, એટલે એ અસરણ છે. કેમ કે જો રાગાદી ભાવ ને પૂર્વકર્મનો ઉદય આવ્યો છે એવું નિમિત્ત મળતું નથી તો પછી એ ઉત્પન્ન થતા નથી, એટલે એને કોઈનું શરણ પછી રહેતું નથી. નિમિત્તના લક્ષ્ય થાય છે એટલે એ અશરણ છે, એટલે પોતાને પોતાનું શરણ નથી. રાગાદી ભાવને પોતાનું કોઈ શરણ નથી, જ્યારે ભગવાન આત્મા જે છે એને તો પોતાને પોતાનું શરણ છે. અને પાંચમું છે કે શુભાશુભ ભાવ છે તે દુઃખરૂપ છે, જ્યારે થાય છે ત્યારે પણ એ દુઃખરૂપ છે, આકુળતાને કારણે એ દુઃખનું કારણ છે. જ્યારે ભગવાન આત્મા એ સહજ સુખ સ્વરૂપ છે. ભગવાન આત્માનું લક્ષ કરતા, એનો અનુભવ કરતા સુખ શાંતિનો જ અનુભવ થાય છે. અને છઠ્ઠામાં એમ કહેવામાં આવ્યું કે શુભાશુભ ભાવ, એને કારણે જે કર્મના બંધ થાય છે એ કર્મના બંધનો ઉદય આવતા ફળ સ્વરૂપે પણ દુઃખની જ પ્રાપ્તિ થાય છે. જ્યારે ભગવાન આત્મા ને કારણે એવા કોઈ દુઃખની પ્રાપ્તિનું ફળ હોતું નથી. આમ છ પ્રકારના છ બોલ લેવામાં આવ્યા. આશ્રવ ઘાતક છે, પર્યાયવધ્ય છે. ઘાતકમાં જે વધપણું જે બતાવ્યું છે તે પર્યાયનું બતાવ્યું. આશ્રવો અધ્રુવ છે, ભગવાન આત્મા જ ધ્રુવ છે. આશ્રવો અનિત્ય છે, ભગવાન આત્મા જ નિત્ય છે. આશ્રવો અશરણ છે, ભગવાન આત્મા જ શરણ છે. આશ્રવો દુઃખરૂપ છે, ભગવાન આત્મા જ અદુઃખરૂપ છે. અને આશ્રવો પુણ્ય પાપ બંધના કારણ હોવાથી એનું ફળ પણ દુઃખ છે. જ્યારે ભગવાન આત્મા પુણ્ય પાપ બંધનો અહેતુ હોવાથી, એટલે એના દ્વારા પુણ્ય પાપના બંધ થતા જ નથી, એટલે એનું ફળ અદુઃખ છે, એટલે કે સુખ છે. હવે આવું ભેદ જ્ઞાન જેને થાય, આવું ભેદ જ્ઞાન થાય કે આ દુઃખ છે, કે તરત જ એનાથી પાછો વળી જાય. આપણે પહેલા વાત કરી એ પ્રમાણે કે જેવો અગ્નિ ઉપર પગ પડે કે તરત જ એના ઉપરથી પગ લઈ લે છે, એનાથી એ જુદો થઈ જાય. એટલે આ પ્રમાણે જેને ભેદ જ્ઞાન થાય છે એ તરત જ પછી એનાથી જુદો પડી જાય છે. આ પ્રમાણે ભેદ જ્ઞાન થતા વેત જ ચૈતન્ય સ્વરૂપ ભગવાન નાયકનું ભાન થતા વેત જ જેનામાં કર્મનો વિપાક શિથિલ ઢીલો પડી ગયો છે તે આત્મા આશ્રવોથી નિત્યાત્વથી નિવૃત્ત થઈ જાય છે. હવે આ વાત આપણે લીધી છે, એની સાથે કેટલીક વાત આપણે પ્રવચન રત્નાકરમાંથી લઈએ. આમાંનો ઘણો બધો ભાગ આપણે સમજવા માટે તો પ્રવચન રત્નાકરમાંથી લઈ લીધો છે, પણ છતાંય કેટલીક મહત્વની વાત છે એ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ ચોથો, અહીંયા પારા નંબર 76 ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે ગુરુદેવ, આ બધું સ્પષ્ટ કરતા કહે છે કે વસ્તુ એટલે આત્મા, વસ્તુ અખંડ એક ધ્રુવ ચૈતન્ય બિંબ છે, એમાં ઢળ્યા વિના સમ્યક એકાંત થતું નથી. જ્યાં સમ્યક એકાંત થયું કે જ્ઞાનમાં ત્રિકાળી ધ્રુવ જણાયો અને પર્યાયમાં જે અલ્પજ્ઞતા અને રાગની મંદતા છે તે પણ જણાયા, આનું નામ સમ્યક અનેકાંત છે. જો સમ્યક એકાંત અને સમ્યક અનેકાંત એની વાત કરી છે. કોઈ પણ વસ્તુને એકાંતે નહીં લેવી એવી આપણે વાત માનીએ છીએ, એ વાત બરાબર છે. અનેકાંત સ્વરૂપ છે જર્મનું, પણ અનેકાંત સ્વરૂપ સમજવા માટે છે જ્યારે આશ્રય કરવો છે ત્યારે એક ત્રિકાળી ભગવાન આત્માનો જ આશ્રય કરવામાં આવે છે. એટલે અખંડ જે ધ્રુવ ચૈતન્ય બિંબ ભગવાન આત્મા, એમાં ઢળ્યા વિના સમ્યક એકાંત થતું નથી. એ વખતે પછી એને આ પર્યાય પણ છે એની વાત લેવા બેસીએ, આ દ્રવ્ય ગુણ છે એવો બધો વિચાર કરવા બેસીએ, વિકલ્પ કરવા બેસીએ, તો પછી એ આત્મામાં જવાતું નથી. જેને આત્મામાં જવું છે, આત્માનું સંવેદન મેળવવું છે, સ્વસ્વરૂપનો અનુભવ કરવો છે, એણે આત્માનું એવું જ સ્વરૂપ, શુદ્ધ નયનો વિષય જે ભગવાન આત્મા ત્રિકાળી જ્ઞાયક છે, એને જ ગ્રહણ કરવાનું રહ્યું. એને પછી શુદ્ધ પર્યાય, નિર્મળ પર્યાયનો પણ વિકલ્પ હોય નહીં. આમાં વાત એ છે, સમજવાની વાત એ છે કે જેને પોતાના સ્વરૂપનો અનુભવ કરવો છે એને પછી એક શુદ્ધ નયનો વિષય ત્રિકાળી જ્ઞાયક ભગવાન આત્મા છે એ જ વાત હોય, એ વખતે નિર્મળ પર્યાય છે એનું પણ એને લક્ષ હોય નહીં. એટલે અહીંયા ગુરુદેવે એ વાતને મૂકી છે કે વસ્તુ અખંડ એક ધ્રુવ ચૈતન્ય બિંબ છે. આ વાતને તમે પકડો, આ જ વાત છે, ભગવાન આત્મા આ જ છે, અખંડ છે, એમાં કોઈ ભેદ પણ નથી, અભેદ છે એક, અને ધ્રુવ છે, નિત્ય છે, એ ચૈતન્ય બિંબ છે. જ્ઞાન અને દર્શન એ ચેતના ગુણ, ચેતના ગુણમાં જ્ઞાન અને દર્શન, એવો એ જ્ઞાન કરવા વાળો છે એને બિંબ કહ્યું, ચૈતન્ય બિંબ છે, અને એમાં ઢળ્યા વિના સમ્યક એકાંત થતું નથી. અને જ્યાં સમ્યક એકાંત થયું કે જ્ઞાનમાં ત્રિકાળી ધ્રુવ જણાયો, એટલે કે એના જ્ઞાનની પર્યાયની અંદર એને ભગવાન આત્મા ત્રણેય કાળ જે ધ્રુવ રહ્યો છે એવો એને જ્ઞાનમાં જણાયો. હવે એ વખતે એ જ્ઞાનની પર્યાય ભગવાન આત્માને જાણવા વાળી છે, એ શુદ્ધ નિર્મળ પર્યાય થાય જ્યારે એ જ્ઞાન રૂપે પરિણમી જાય ત્યારે. પણ એની વર્તમાન પર્યાયનો વિચાર કરીએ તો વર્તમાન પર્યાય કેવી છે? એ અલ્પજ્ઞતા સહિત છે અને એમાં રાગની મંદતા છે. વર્તમાન પર્યાય મનુષ્યની પર્યાય છે, હજી એને પોતાને સર્વજ્ઞતા આવી નથી, એટલે એ પર્યાયમાં જયારે રહ્યો છે, હજી મનુષ્યની પર્યાયમાં જયારે રહ્યો છે ત્યારે એને રાગ ઓછો થયો, મંદ પડ્યો, એને પર્યાય પણ પૂર્ણ જ્ઞાનની પર્યાય નથી, કેવળ જ્ઞાનની પર્યાય નથી, એટલે અલ્પજ્ઞતા છે. પણ એ બધું પર્યાયમાં છે, છતાં પણ એ પર્યાયમાં છે તે વખતે પણ એને જ્ઞાન તો ભગવાન આત્માનું થાય છે. અને એ જ્ઞાન જયારે થાય છે, ભગવાન આત્મા અનુભવમાં આવે છે, એ જ વખતે પોતાની પર્યાય છે તે અલ્પજ્ઞતા સહિત છે અને રાગની મંદતા એમાં છે એ પણ સાથે જણાય છે, એમ જયારે કહેવામાં આવે તો એને અનેકાંત કહેવું. કોઈ કહે ને કે ભાઈ એકાંત એ વસ્તુ લઈ લેશો તો નહીં ચાલે, તો ગુરુદેવે અહીંયા સમ્યક એકાંતની સાથે સમ્યક અનેકાંત કયા પ્રકારનું હોય એ સમજાવ્યું. આ થોડુંક અઘરું પડે એવું છે, સમ્યક એકાંત અને સમ્યક અનેકાંત. લોકો જે એમ લઈ લે છે ને કે નિશ્ચયથી પણ થાય ને વ્યવહારથી પણ થાય, એટલે એ અનેકાંત કરી કહેવાય, બરાબર છે ને? એમ જે લઈ લે છે ને એને બદલે ગુરુદેવે એની અહીંયા સ્પષ્ટ વાત કરી કે કઈ રીતે અનેકાંત સ્વરૂપ છે, કે આત્મામાં ઢળવાપણું જે થાય છે તે શુદ્ધનયનો વિષય ભગવાન આત્મા એનું લક્ષ્ય કરીને જ્યારે એમાં ઢળવાનું થાય છે એ સમ્યક એકાંત છે. અને એ વખતે અનેકાંત કરવું હોય તો આમ અનેકાંત કહેવાય કે એ વખતે એના જ્ઞાનની પર્યાય ભગવાન આત્માને પણ જાણે છે અને એ જ પર્યાય એ અલ્પજ્ઞતા પોતાની છે, રાગની મંદતા વર્તે છે એને પણ એ જાણે છે, એમ કહેવું એ અનેકાંત. એમ નહીં કહેવાનું કે આત્મામાં ઢળતા આત્માનો અનુભવ થાય છે અને સાથે ને સાથે એને વ્રત દયા દાન તપ એ કરતા પણ આત્માનો અનુભવ થાય છે એવું અનેકાંત નથી. નિશ્ચયથી પણ થાય, નિશ્ચયથી પણ આત્મા જણાય અને વ્યવહારથી પણ આત્મા જણાય એવું અનેકાંત નથી, એ તો ખુદલી વાત છે, ગુરુદેવ એમ કહે છે. પણ અનેકાંતને અહીંયા લીધું છે, સમ્યક એકાંત અને સમ્યક અનેકાંત. તો સમ્યક અનેકાંત કયા પ્રકારે છે? કે એને એ જ્ઞાનની પર્યાયમાં ખરેખર તો ભગવાન આત્મા જ અનુભવમાં આવે છે, પણ છતાં પણ એ જાણે છે કે પોતાની પર્યાય અત્યારે હજી અલ્પજ્ઞ છે, સર્વજ્ઞને જે પર્યાય છે એવી નથી, અલ્પજ્ઞ છે અને અત્યારે રાગની મંદતા છે. રાગની મંદતા અને અલ્પજ્ઞતાની પર્યાયનું જ્ઞાન રહે છે પણ તે હું છું એવી માન્યતા છૂટી જાય છે. એમ નથી પાછું કે પોતાને જે રાગની મંદતા છે અને અલ્પજ્ઞતાની પર્યાય છે એ રૂપે હું છું, એમ નથી પાછું, એને તો એ જાણનારો જ છે. એટલે આ રીતે સમ્યક એકાંત અને સમ્યક અનેકાંતની વાત અહીંયા ગુરુદેવે મૂકી દીધી. ખરેખર તો વાત તો સ્પષ્ટ છે કે નિશ્ચયથી થાય અને વ્યવહારથી ન થાય એનું નામ અનેકાંત છે, એમ નથી કે નિશ્ચયથી થાય અને વ્યવહારથી પણ થાય એનું નામ અનેકાંત નથી. હવે બીજી વાત વ્યવહારની છે કે વ્યવહાર કોને કહેવાય? નિશ્ચય હોય તો વ્યવહાર હોય, નિશ્ચય વિનાનો વ્યવહાર હોય એને વ્યવહાર કહેવાતો નથી. નિશ્ચય હોય તો વ્યવહાર હોય. એટલે જ્યારે ક્યાંક ક્યાંક એવી વાત આવતી હોય, કોઈક અપેક્ષાએ પર્યાયની મુખ્યતાથી વાત કરી હોય અને એમાં વ્યવહારની વાત કરી હોય, તો એ વખતે એમાં નક્કી એક વાત તો હોય છે કે નિશ્ચય ત્યાં છે અને પછી સાથે રહેલી એ પર્યાય કે ભેદની વાત જે છે એને સહકારી કારણ કે વ્યવહાર કહી અને એને એમાં સાધક કહેવામાં આવ્યું હોય. પણ એને અપેક્ષા સમજ્યા વિના માત્ર એટલી જ વાતને લઈ લઈએ અને ત્યાં નિશ્ચયની વાત હોય જ નહીં તો એને વ્યવહાર ના કહેવાય. એની વાત અહીંયા બહુ સરસ રીતે લીધી છે, એ પણ આપણે લઈએ. અહીંયા એક પ્રશ્ન કરે છે પાના નંબર 78 ઉપર કે પંચાસ્તિકાયમાં વ્યવહાર સાધક અને નિશ્ચય સાધ્ય એમ કહ્યું છે ને, પંચાસ્તિકાયમાં આ રીતે વાત આવી છે ને એમ કે ગુરુદેવ કહે છે કે હા ભાઈ, એ તો આરોપ કથન છે, આરોપ કરીને કથન કર્યું છે, આરોપિત કથન છે. શું આરોપ કરવામાં આવ્યો છે એ સમજાયો છે કે રાગથી ભિન્ન પડીને ચૈતન્ય સ્વરૂપના અનુભવથી સાધક થાય ત્યારે તે ભૂમિકાનો જે મંદ રાગ છે તેને આરોપ કરીને સાધક કહ્યો છે. શું વાત કરી? પોતે રાગથી જુદો પડીને, રાગથી ભિન્ન પડીને એટલે શુભાશુભ ભાવોથી પોતે જુદો પડીને, આશ્રવોથી જુદો પડીને, આત્માનું લક્ષ્ય કરીને ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્માને અનુભવે અને એવો અનુભવે છે ત્યારે એ ખરેખર સાધક થયો છે. હવે એવી જ્યારે ભૂમિકા હોય છે ત્યારે એ વખતે એને રાગ મંદ હોય છે, એટલે એ મંદ રાગ છે એની ઉપર આરોપ કરીને કહેવામાં આવ્યું કે એ સાધક છે. એ દશામાં એને રાગ મંદ છે અને એનું જ્ઞાન કરાવવા માટે એને વ્યવહારથી સાધક કહેવામાં આવ્યો. કઈ ધર્મ એ બે પ્રકારે છે એમ નથી, એટલે કે આત્મા સ્વરૂપની પ્રાપ્તિ એ કઈ બે પ્રકારે થાય છે એમ નથી, વ્યવહારથી પણ સ્વરૂપની પ્રાપ્તિ થાય અને નિશ્ચયથી પણ થાય એમ બે પ્રકારે નથી, બે પ્રકારે નિરૂપણ છે. ધર્મ બે પ્રકારે નથી, નિરૂપણમાં અહીંયા બે પ્રકાર કયા કે જ્યારે નિશ્ચયથી કે પોતે પોતાના સ્વરૂપમાં જાય છે તો એ વખતે એની જે કંઈ દશા વર્તે છે, મંદ રાગની દશા વર્તે છે, એને સહકારી કારણ કહેવામાં આવે, એને વ્યવહાર કહેવામાં આવે અને એ રીતે એને વ્યવહારથી ઉપચાર કરી અને એને એમ કહેવામાં આવે કે સાધક છે. એટલે પંચાસ્તિકાયમાં જે વાત કરી છે એ રીતે કહેવામાં આવી છે કે ભાઈ, એ તો આરોપ કરીને કથન કર્યું છે, રાગથી ભિન્ન પડીને ચૈતન્ય સ્વરૂપનો અનુભવ કરે એટલે એવા ચૈતન્ય સ્વરૂપના અનુભવથી એ સાધક થાય, અને જ્યારે એવો સાધક થાય એટલે કે એને એવો નિશ્ચય વર્તે છે. નિશ્ચય શું છે? પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે એ નિશ્ચય છે. એવો એ અનુભવથી જ્યારે સાધક થયો છે ત્યારે તે ભૂમિકાનો જે મંદ રાગ છે તેને, એટલે કે એની એ વખતની વર્તમાન પર્યાય જે છે તે વખતે એને મંદ રાગ છે. મનુષ્યની અત્યારે વર્તમાન પર્યાય છે અને આપણે જ્યારે પુરુષાર્થ કરીએ છીએ અને જ્યારે આત્માનો અનુભવ કરીએ છીએ તો પછી એમ કહેવામાં આવે કે એ વખતે મંદ રાગ છે. એ બહારમાં છે, એ બધું બહારમાં છે, અંદરમાં જે જ્યારે જાય છે આત્માને અનુભવે છે એવી દશા થાય છે એને માટે એ જે કંઈ બહારમાં છે એ બધું મંદ રાગ કહેવાય. એ વખતે એને બાહ્યમાં એ શ્રાવક પણ હોય કે મુનિ પણ હોય કે ગૃહસ્થ પણ હોય, જે પણ હોય તેને એ મંદ રાગ કહેવામાં આવે. પણ જે આત્મામાં જતો જ નથી, જે આત્મામાં જતો જ નથી એને એવા મંદ રાગ જે છે એને કંઈ સાધક પણ કહેવામાં આવતું નથી કે એને વ્યવહાર કહેવામાં આવતો નથી. એ શુભભાવ છે, એ બંધનું કારણ છે, એ સિવાય બીજી કોઈ વાત કહેવામાં આવતી નથી. મંદ રાગ કહો કે શુભભાવ કહો, એને જ્યારે એમ કહેવામાં આવે કે એ પણ સાધક છે, સહકારી કારણ છે, તો ત્યારે સહકારી કારણ હોય ત્યારે મૂળ કારણ શું છે એ હોય તો સહકારી હોય કે એમને હોય. કોઈ પણ વસ્તુને આપણે એમ કહીએ કે આ સહકારી છે તો મૂળ વસ્તુ કઈ? સહકારી કોને સહકાર આપે છે? સીધી રીતે સહેલી રીતે સમજવું હોય, કોઈ પણ વસ્તુને આપણે એમ કહીએ કે આ મદદ કરતા છે તો મૂળ કોણ છે? આ તો બીજી વસ્તુ વધારાની લીધી, તો મૂળ કારણ હોય કે ત્યારે કે નહીં? મૂળ કારણ હોય એનું સહકારી કારણ થાય, મૂળ કારણ છે જ નહીં તો પછી સહકારી કારણની વાત જ ક્યાં રહી? એને સહકારી કારણ કહી શકાય જ નહીં. એટલે જે સહકારી કારણ કહેવું અથવા તો એનો આરોપથી એમ કહેવામાં આવે કે સાધક છે એવું જ્યારે કહેવામાં આવ્યું હોય ત્યારે મૂળ કારણ તો હોય કે નહીં? એટલે ગુરુદેવે બહુ સ્પષ્ટ કહી દીધું કે રાગથી ભિન્ન પડીને ચૈતન્ય સ્વરૂપના અનુભવથી સાધક થાય, એ પહેલી વાત છે, એ મૂળ કારણ છે. અનુભવથી સાધક થયો એ સાચું સાધકપણું છે. એવું જ્યારે થયું છે ત્યારે પછી એ ભૂમિકામાં એને રાગની મંદતા છે તો એ રાગની મંદતાને આરોપ કરીને સાધક કહ્યો. અને એમાં એ કહેવા પાછળનો આશય શું છે? તો કે એ વખતની એની કેવી દશા છે એનું જ્ઞાન કરાવવા માટે એને કહેવામાં આવ્યું છે. એ જ્ઞાન કરાવવા માટે એને વ્યવહારથી સાધક કહેવામાં આવે છે. ખરેખર કંઈ ધર્મ એટલે આત્મામાં જાય છે એ ધર્મ છે, એ કંઈ બે પ્રકારે થતો નથી. એનું નિરૂપણ આ રીતે બે પ્રકારે કરવામાં આવ્યું છે. ચૈતન્ય સ્વભાવના આશ્રયે થયેલી જે નિર્મળ દશા તે ધર્મ છે. ચૈતન્ય સ્વભાવના આશ્રયે થયેલી જે નિર્મળ દશા તે ધર્મ છે. અને તે કાળે રાગને સહચર દેખીને આરોપ આપી તેને વ્યવહારથી સાધક કહેવામાં આવે છે. ખરેખર તો આશ્રવો એટલે શુભ ભાવ એ પણ આત્માથી તો વિરુદ્ધ સ્વભાવવાળા છે. ખરેખર તો આશ્રવો વિરુદ્ધ સ્વભાવવાળા હોવાથી તેઓ જીવના જ નથી, એને જીવના કહ્યા જ નથી. પુણ્યનો ભાવ, દયાદાન, વ્રત, ભક્તિ ઇત્યાદિના ભાવ આશ્રવો હોવાથી જીવ જ નથી એ વાત અહીંયા તો કહેવી છે. પણ આ બીજી વાત અહીંયા સરસ રીતે સમજાવી કે હજી જે શુભભાવ શુભરાગના રસિયા છે, વ્યવહારના રસિયા છે, એને એ વાત અંતરમાંથી ખસતી જ નથી. એને મનમાં એમ જ છે કે એના દ્વારા જ મને ધર્મની પ્રાપ્તિ છે ને એ જ ધર્મ છે. એને અહીંયા સ્પષ્ટતા કરી દીધી કે ભાઈ એ જે જગ્યાએ જે વાત કરવામાં આવી છે ત્યાં એ વખતે શું છે એનું જ્ઞાન કરાવ્યું છે. નિમિત્તનું જ્ઞાન કરાવ્યું હોય છે કોઈક જગ્યાએ, કોઈક જગ્યાએ બહારમાં શું છે એનું જ્ઞાન કરાવ્યું છે, એવો બધો વ્યવહાર હોય છે. કોઈક જગ્યાએ ભેદ પાડીને સમજાવવામાં આવ્યું હોય છે. પણ ભગવાન આત્મા એ રીતે છે એમ નથી. ભગવાન આત્મા અખંડ એક રૂપ જ છે અને એનું લક્ષ્ય કરતા જે થાય તે જ ધર્મ કહેવાય. એ સિવાય બીજું કઈ ધર્મ નથી. પછી એ વખતે એ ગમે તે ભાવ હોય, બીજો અન્ય જે છે બીજી દશા ગમે તે હોય, પણ એ આત્માનું લક્ષ્ય કરે છે એવો જેને નિશ્ચય છે એને જ શુભ ભાવ અને વ્યવહાર કહેવાય. આત્મામાં જાય છે એને બારમાં જે કંઈ રહ્યું છે જે વ્યવહાર છે એને સાધક પણ કહેવામાં આવે. એટલે નિશ્ચય છે તો વ્યવહાર છે, એ સિવાય એને વ્યવહાર પણ કહેવાતો નથી. વ્યવહાર રત્નત્રયનો રાગ છે એ ખરેખર તો શું છે એનો જો રાગ જ કરવામાં આવે, વ્યવહાર રત્નત્રયનો રાગ છે, શુભ ભાવ છે, અશુભ તો નથી એમાં પણ શુભ ભાવ છે, તો એ શુભ ભાવ છે એ પણ ખરેખર તો એમ અહીંયા કહ્યું એ પ્રમાણે એ ઘાતક છે. પંચાસ્તી કાયમાં તેને સાધક કયો છે એ તો જ્ઞાનીના આ રાગમાં આરોપ કરીને વ્યવહારથી તેને સાધક કયો છે. પરંતુ જેને આત્મજ્ઞાન નથી, જેને આત્માનું જ્ઞાન જ નથી, ભગવાન આત્મા તરફ લક્ષ્ય જ થયું નથી અને માત્ર એમાં રહ્યો છે તો એ તો વ્યવહાર મૂંઢતા છે. એને તો એ વ્યવહાર મૂંઢતા છે અને તેના શુભરાગને વ્યવહાર પણ કહેવામાં આવતો નથી. નિશ્ચય નથી તો વ્યવહાર પણ
નથી.
રાગની મમતાનું આચરણ અનાદિથી છે. રાગની મમતાનું આચરણ ક્યારથી છે? પહેલા નહોતું, રાગની મમતા નહોતી થતી, શુભભાવ નહોતા થતા, કઈ આ ભાવમાં જ થાય છે. અરે અનાદિથી છે, અનાદિથી એને શુભભાવ તો થઈ રહ્યા છે. રાગની મમતાનું આચરણ અનાદિથી છે એટલે એને એવા શુભભાવ તો અનાદિથી કર્યા છે. એને પૂર્વે પણ એવા દીક્ષાના ભાવ આવ્યા છે, એને દીક્ષાએ ગ્રહણ કરી છે, પણ સમ્યક દર્શન વિના એ રખડ્યો છે. રાગના પરિણામની મંદતા એ કઈ ધર્મ નથી. રાગના મંદ પરિણામો તો એને પહેલા થયા છે, શુભ ભાવો થયા છે, પૂજા ભક્તિ વિનયના ભાવો થયા છે, એને સામાયિક પ્રતિક્રમણ પણ કર્યા છે, સમુસરણમાં પણ ગયો છે, ભગવાનની વાણી પણ સાંભળી છે, બધા ક્રિયાકાંડ વ્રત તપ બધું કર્યું છે, અરે દીક્ષા પણ લીધી છે, મુનિ પણ થયો છે, નગ્ન દિગંબર પણ થયો છે, પણ રખડ્યો છે કઈ રીતે? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમકિત વિના રખડ્યો છે. એટલે શુભભાવ તો એને પહેલા થયા જ છે. એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમકિત એ આત્માને આશ્રય થાય છે અને એ જ નિશ્ચય ધર્મ છે. એટલે એવો નિશ્ચય ધર્મ હતો નહીં અને બાકીનો જે કઈ શુભભાવ કર્યો એને એ ધર્મ માની અને ચાલ્યો એટલે એને બંધ થયા અને એને દેવલોકની ગતિ પણ થઈ, પણ એથી કંઈ એના ભવનો અંત થયો નથી. એટલે શુભભાવ એને નથી કર્યા એમ નથી. રાગની મંદતા એટલે શુભભાવ એનું આચરણ તો એને અનાદિથી છે અને નિગોદમાં હતો ને ત્યારે પણ એને થયું છે. અહીંયા તો એમ કેવું છે, કેમ કે એવું થયું છે ત્યારે એ બહાર આવ્યો ને. નિગોદ અવસ્થામાં પણ જીવને પુણ્ય પરિણામ થાય છે. પુણ્ય પરિણામ ના થાય તો નિગોદમાંથી બહાર આવે કેવી રીતે? છતાં એને કઈ વ્યવહાર કહેવાય નહીં, કેમ કે ત્યાં નિશ્ચય છે જ નહીં. ભગવાન આત્માનું લક્ષ્ય થયું નથી એટલે ક્યાં નિશ્ચય છે? પુણ્યના પરિણામ થાય, શુભ ભાવને કારણે પુણ્યના પરિણામ થાય, એને વ્યવહાર કહીએ અને એવો વ્યવહાર છે તે સાધક છે એમ જે માન્યતા છે તે નરી મૂર્ખાઈ છે, મૂંઢતા છે, એમ અહીંયા તો સમજાવવું છે. શુભ પરિણામને જેને કારણે પુણ્યનો બંધ થાય એવા શુભ ભાવ એને ધર્મ માનવામાં આવે છે તો એને મૂંઢતા કહી છે, અને એવા શુભ ભાવ પુણ્યના બંધ કરાવે તેવા ભાવ જેને કારણે ગતિ થાય એ બધા ભાવ છે તે ધર્મ નથી. તો કયો ધર્મ કહેવામાં આવ્યો છે? વ્યવહારને શુભભાવને ક્યારે ધર્મ કહેવામાં આવ્યો છે? તો કે જ્યારે એને સાથે શુદ્ધ ભાવ વર્તે છે, નિશ્ચયથી આત્માનો ભાવ વર્તે છે, એને જે સાથે રહેલો શુભભાવ છે એને વ્યવહારથી સાધક કહેવામાં આવ્યો, સહકારી કારણ કહેવામાં આવ્યું છે. જેને નિશ્ચય છે જ નહીં એને સહકારી કારણ કે ધર્મની વાત કહેવામાં નથી આવતી, એને વ્યવહાર નથી, એ વાત અહીંયા કરી છે. રાગની મંદતાનું આચરણ અનાદિથી છે અને નિગોદ અવસ્થામાં પણ જીવને પુણ્ય પરિણામ થાય છે, છતાં તે વ્યવહાર નથી. કેમ કે નિશ્ચય નથી તો વ્યવહાર ક્યાં આવ્યો? જેણે નિજ આત્માનું જ્ઞાન શ્રદ્ધાને પ્રગટ કર્યું નથી તેને એકલો પર આશ્રિત ભાવ છે એ શુભ ભાવ હોય તો પણ એ વ્યવહાર નથી. આત્માનું જ્ઞાન કર્યું નથી, શ્રદ્ધાન કર્યું નથી એટલે કે અનુભવ સહિત આત્માનું જ્ઞાન શ્રદ્ધાંત પ્રગટ થયું નથી અને માત્ર પરના લક્ષે થતો શુભ ભાવ છે તે પર આશ્રિત ભાવ છે, સ્વ આશ્રિત ભાવ નથી. પૂજા ભક્તિ વિનય આદિના ભાવ કેવા છે? સ્વના આશ્રય છે કે પરના આશ્રય છે? પૂજા ભક્તિ વિનયના ભાવ છે તે સ્વના આશ્રય કે પરના આશ્રય? કોના આશ્રય? સ્વના આશ્રય કે પરના આશ્રય? પરના આશ્રય છે. તીર્થંકર ભગવાન કેવળી ભગવાનની પૂજા વિનય ભક્તિ સવનનો ભાવ છે તે કોના આશ્રય? તીર્થંકર ભગવાનના આશ્રય. એટલે એમાં લક્ષ કોના તરફ જાય? તીર્થંકર ભગવાન કેવળી ભગવાન તરફ લક્ષ જાય છે. આશ્રય કોનો થયો? પરનો આશ્રય થયો. પરના આશ્રય થતો ભાવ છે, સ્વના આશ્રય થતો ભાવ નથી. એટલે કોઈ પણ પર આશ્રિત ભાવ છે એ શુભ ભાવ છે અને માત્ર પરનો જ આશ્રય હોય અને પોતાના સ્વરૂપનું જ્ઞાન પણ નથી, શ્રદ્ધાન પણ નથી, તો એ શુભ ભાવ છે એને તો નિશ્ચયની સાથે રહ્યો નથી, માટે એને વ્યવહાર પણ કહેવામાં આવતો નથી. સ્વના આશ્રયે જે શુદ્ધ ભાવ જેને પ્રગટ થાય છે અને એને દયાદાન વ્રત તપના સ્તુતિના સ્તવનના શુભ ભાવ આવે, પૂજાના ભાવ આવે, તો એવા ભાવને નિશ્ચય સાથે રહ્યા છે માટે એને વ્યવહાર કહેવામાં આવે છે. પણ માત્ર એકલો કે જેને નિજ આત્માનું જ્ઞાન શ્રદ્ધાન પ્રગટ થયું નથી તેને એકલો પરાશ્રિત ભાવ છે તે મૂંડ જેવો છે. તેને વ્યવહાર મૂંડ કેમ કયો? તો કહે છે કે તે એકલો રાગની મંદતાની રૂચિમાં જ પડ્યો છે, એ શુભ ભાવમાં જ પડ્યો છે. રાગની મંદતાની રૂચિ એટલે શુભ ભાવની જ રૂચિ છે, બીજું કંઈ નથી. હવે તે મૂંડતા ત્યાગી દે, એવી મૂંઢતા ત્યાગી અને આત્માનો આશ્રય કરે તો પછી એવા શુભ ભાવને વ્યવહાર કહેવાય. પણ જેને એ એકલા રાગની મંદતા છે એમાં જ રૂચિ છે, એમાં જ રસ છે, શુભ ભાવમાં જ રસ છે, એમાં જ જે પડ્યો છે અને સ્વ આશ્રિત એવા નિશ્ચયમાં એ આરૂઢ થયો નથી, અનારૂઢ છે, નિશ્ચયમાં એ આવ્યો જ નથી. સ્વના આશ્રય જે નિશ્ચય છે એમાં એ આવ્યો જ નથી, એમાં અનારૂઢ છે, એમાં આરૂઢ થયો જ નથી. એટલે એને એ ભાવને એ મૂંઢતા કહેવામાં આવી છે એને, અને એવા ભાવમાં રહેનારાને એને વ્યવહાર મૂંઢ કહેવો છે, જે સાચો વ્યવહાર પણ નથી એટલે વ્યવહાર મૂંઢ કહેવો છે. આ પ્રમાણે અનાદિરૂઢ અનાદિથી એ પ્રમાણે તે વ્યવહારમાં મૂંઢ છે. હવે એ મૂંઢતા ત્યાગીને એ વ્યવહારનો જાણનારો ક્યારે થાય? કે સ્વદ્રવ્યનો સ્વરૂપનો આશ્રય લઈને સમ્યક દર્શનની પ્રગટ કરે, સમ્યક તો પ્રગટ થાય અને એમ કરતા એ પેલા શુભ ભાવનો જાણનારો થઈ જાય કે આ શુભ ભાવ આવ્યો તે મારો ભાવ નહીં, એ શુભ ભાવ છે, હું ભગવાન આત્મા આ રીતે છું, ત્યારે એ વ્યવહાર કહેવાય, ત્યારે એ વ્યવહાર કહેવાય. એટલે ખરેખર તો નિશ્ચય છે ત્યારે એ વ્યવહારનો જાણનારો છે અને જે કંઈ છે તેને વ્યવહાર કહેવાય. નિશ્ચય વિનાનો વ્યવહાર કેવો? ભગવાન પૂર્ણ આનંદનો નાથ ત્રિકાળી ધ્રુવ જે ચૈતન્યમય વસ્તુ તેનો આશ્રય કરતા જેને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર પ્રગટ થયા તે વ્યવહાર વિમૂઢ નથી, તેને વ્યવહાર છે ખરો, પણ તેને વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. એ વ્યવહાર છે પણ એ વ્યવહાર કેવો છે, એ વ્યવહારને એ આદરતો નથી, એનો આદર આશ્રય કરતો નથી. આશ્રયને આદર તો એને નિજ સ્વરૂપનો છે, શુદ્ધ ભાવનો છે, પણ એ વખતે જે કંઈ થાય છે એને એ વ્યવહાર છે તો એ સાચો વ્યવહાર છે, ખરો વ્યવહાર છે. અને એવા વ્યવહારને એ જાણે છે અને એવો વ્યવહાર એને જાણેલો પ્રયોજનવાન છે. કઈ રીતે પ્રયોજનવાન છે? તો કે એને પોતાની ઉત્તરોત્તર જે શુદ્ધિ વધતી જાય છે, વિશુદ્ધિની દશામાં શું થાય, વિશુદ્ધિ જયારે કહીએ આપણે ત્યારે શું થાય કે શુદ્ધિની વૃદ્ધિ થાય અને અશુદ્ધિ ઘટે, એવું જયારે થતું હોય ત્યારે કેટલી અશુદ્ધિ છે, કેટલી અશુદ્ધિ બાકી રહી છે તે જાણવું જોઈએ. એ જાણવા રૂપે જે છે એ વ્યવહાર આખો એ જરૂરી છે. આપણે 12મી ગાથામાં એ વાત કરી ગયા કે સોનું અને માટી ભેગા છે અને એને તપાવવાનું છે, તો તપાવતા તપાવતા ક્યાં સુધી તપાવવું, એ માટે હજી એ બધી જ અવસ્થાઓને જો જાણે છે તો જ એ છેલ્લે અવસ્થા સુધી પહોંચશે. ક્યાં સુધી તપાવવું કે આ હવે આ સોનું શુદ્ધ થયું, તો વચ્ચેની અવસ્થાઓને એને જાણવી પડે કે આ અવસ્થા પણ અશુદ્ધિની છે, ભલે અશુદ્ધિ ઘટી છે આટલી, હજી અશુદ્ધિ આટલી રહી છે એમ એ જાણે છે. એટલે વધારે વધારે આગળ વધતો વધતો તપાવતો તપાવતો પૂર્ણ શુદ્ધ સુવર્ણને પ્રાપ્ત કરે છે. એ રીતે ભગવાન આત્મા એની પોતાની અશુદ્ધિ ઘટતી જાય અને શુદ્ધિ વધતી જાય એવી વિશુદ્ધિની દશા જયારે થતી હોય ત્યારે પોતાની અશુદ્ધિને એ જાણે છે. એટલે કે આ શુભભાવ છે, એવો શુભભાવ મને આવ્યો છે અને એ બંધનું કારણ છે, અટકવાનું કારણ છે એમ એ જાણે છે, એમ એ જાણે છે. સમય સમયે આવતા એને જે ભાવ છે એને એ જાણવા વાળો થાય છે. એટલે એમ એ જાણે છે તો એને એ પોતાના પુરુષાર્થમાં એ પ્રયોજનવાન છે. અને ત્યાં તો બીજું શું પ્રયોજન હોય, એનો આશ્રય કરવો એમ પ્રયોજન નથી. પ્રયોજનવાન એને જાણવા રૂપે છે, પ્રયોજન જાણવાનું છે કે જાણવાથી એને ખ્યાલ આવે છે કે પોતાની કેવી દશા થઈ છે. આખો વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે, એ આશ્રય કરવા લાયક કે આદરવા લાયક નથી. શુદ્ધ ભાવ છે તે જ માત્ર આદરણીય છે. એટલે એવા શુભ ભાવ કે અશુભ ભાવ બંનેને અહીંયા તો આશ્રવ કયા છે, અને એ આશ્રવ જે છે એ તો સ્વરૂપના ઘાતક છે. આત્માની શુદ્ધ નિર્મળ પર્યાય, જ્ઞાનની પર્યાય, શાંતિની પર્યાય એવી પર્યાયને ઉત્પન્ન થવા દેતા નથી, એવા એના ઘાતક છે. નિશ્ચયમાં જે આરૂઢ છે તેને પૂર્ણ વિતરાગતા ન થાય, પૂર્ણપણે હજી વિતરાગતા પ્રગટ નથી થઈ ત્યાં સુધી એને એવા શુભભાવ આવે છે અને એને વ્યવહાર કહેવામાં આવે છે, અને તેને આરોપ આપી અને નિશ્ચયનો ઉપચાર કરીને સાધક કહેવામાં આવે છે. જ્ઞાની તેને અર્થાર્થપણે જાણી લે છે કે એ પોતાથી જુદા છે, ભિન્ન છે, અને પોતાને હજી કેવી દશા છે એમ એ જાણે છે. એટલે એને એ વ્યવહાર છે તે જાણેલો પ્રયોજનવાન છે. બાકી અજ્ઞાનીના એવા શુભરાગ છે એને તો વ્યવહાર પણ કહેવામાં આવતા નથી, નિશ્ચય જ નથી, એટલે કોઈ વ્યવહાર નથી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. તત્વની વાત, મહત્વની વાત પણ આપણે સાથે સમજી લીધી. ગાથાની સમજ લેવાની, છ બોલની વાત તો સહેલી હતી એ તો સમજ્યા, પણ જે વિશિષ્ટ વાત જે ગુરુદેવે આજે કરી હતી આમાં, આ ગાથામાં એ વાતને આપણે લીધી છે. થોડોક વધારે વિસ્તાર પણ લઈશું અને પછી ભાવાર્થ કરીશું. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.
હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન.